તારીખ 23/8/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 359 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291.
પ્રશ્ન ચાલે છે, ભેદ જ્ઞાન કઈ રીતે કરવું એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. ગુરુદેવશ્રીએ સમયસાર ઉપર પ્રવચનો 19 વખત આપેલા, સમયસારમાં મુખ્ય વિષય ભેદ જ્ઞાનનો ચાલે છે. એટલે ભેદ જ્ઞાન સંબંધી ચર્ચા વિચારણા મુમુક્ષુઓમાં વિશેષ પ્રકારે ચાલતી. અહીંયા પણ પ્રશ્ન થયો છે કે ભેદ જ્ઞાન કઈ રીતે કરવું. ત્યારે એમ કહ્યું કે એકત્વ બુદ્ધિ તોડવાનું આ સાધન છે. રાગ અને શરીર સાથેની, એટલે કે પર સાથેની, બીજા સાથેની એકત્વ બુદ્ધિ એટલે એકપણાનો અભિપ્રાય, પોતાપણાનો અભિપ્રાય, એને તોડવાનું આ મુખ્ય. મમત્વ મૂકવું, મમત્વ ન કરવું, એમ અનેક સંપ્રદાયની અંદર બહુ પ્રસિદ્ધ વિષય છે આ. કેમ કે મમત્વ દુઃખનું કારણ છે એવું સૌને અનુભવ ગોચર થાય છે, બૌદ્ધિક રીતે પણ સમજાય છે, બુદ્ધિગમ્ય થાય છે. પણ એ મમત્વ મટાડવાનો, તોડવાનો પ્રયોગ શું છે, અથવા એ મમત્વ થવાનું મૂળ શું છે, ત્યાં સુધી બહુ ઓછાની પહોંચ છે. જૈન શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓના વચનોમાં આ વિષય તલસ્પર્શી રીતે, તલસ્પર્શી એટલે તળિયાનો સ્પર્શ થાય આવ્યો છે. મમત્વ હોને કા કારણ એકત્વ બુદ્ધિ અભિપ્રાય કી ભૂલે. મેં ઓર શરીર એક હું, મેં ઓર રાગ એક હું, એસા એક અભિપ્રાય અનાદિ સે બના હુઆ હૈ. વો એકત્વ બુદ્ધિ નહીં મિટતી હૈ વહાં તક કિસી કા મમત્વ નહીં જાતા. ઉસ યથાર્થ કાર્ય પદ્ધતિ કો જો નહીં સમજતે વો લોગ પર પદાર્થ કા મમત્વ છોડને કે લીએ ત્યાગ કર દેતે હૈ. લેકિન વો ત્યાગ સે મમત્વ નહીં મિટતા. ત્યાગ હોને સે, વિયોગ હોને સે કોઈ મમત્વ નહીં મિટતા. મમત્વ મિટાને કે લીએ એકત્વ બુદ્ધિ, એકત્વ કા અભિપ્રાય, એકત્વ કા નિશ્ચય વો તોડના પડતા હૈ. ઓર વો તોડને કે લીએ એકમાત્ર પ્રયોગ હૈ ભેદ જ્ઞાન કા. અબ ભેદ જ્ઞાન કા જબ બાત સાધન રૂપ મેં આતા હૈ, તબ વો સાધન કૌન કર સકતા હૈ કે જિસકો લગન લગી હૈ વો કર સકતા હૈ. લગન કિસકો લગતી હૈ કે જિસકો જરૂરત લગતી હૈ ઉસકો. વહાં ભી ઉસ વિષય કા તલસ્પર્શ જ્ઞાન કરાયા હૈ. અબ કહેતે હૈ કે ઉસકી શરૂઆત કૈસે હોતી હૈ કે જિસકો જરૂરત લગતી હૈ ઉસકો ક્યા હોતા હૈ કે અનાદિની એકત્વ બુદ્ધિ છે તેને તોડીને वारंवार हूँ चैतन्य छू चैतन्य छू तेम सर्वात्मा विकल्प रूपे थाय छे, तोड़ीने नहीं पण तोड़वा माटे संकलन मा तो संकलन करता ऊपर थोड़ो आधार छे, पण अनादिनी एकत्व बुद्धि छे तेने तोड़वा माटे तोड़ीने नहीं थता विकल्प, सर्वात्मा क्या तोड़ीने विकल्प नहीं थता, क्या फेर सहज पड़े। वारंवार हूँ चैतन्य छूँ तेम सर्वात्मा विकल्प रूपे थाय छे, सर्वात्मा तो विकल्प थी शुरुआत थाय छे, पण ए कोरा विकल्प नहीं होता एम आमा साथे साथे समझायुं छे, ए वात करी छे। सहज धारा थाय त्यारे यथार्थ परिणमन थाय छे, पहला भावना पूर्वक पण त्या सुधी भावना रूपे विकल्प होय छे, कोरा विकल्प नहीं होता पण भावना रूपे विकल्प होय छे। विकल्प थवा एना बे प्रकार छे, जे भावना थी थाय छे एमा सहज धारा उत्पन्न थवानी परिस्थिति उत्पन्न थाय छे, अने जे कोरा विकल्प होय छे एमा रटणनी सहजता आवे छे, पण भावनानुं भावनाथी जे भींजायेलो भाव होय ए प्रकार नथी आवतो। फिर से भेद ज्ञान के विकल्प शुरू में होते हैं, शुरुआत वहां से होती है कि भेद ज्ञान के विकल्प चालू होते हैं, यथार्थता में वो भावना पूर्वक होते, आत्मकल्याण की भावना सहित, भावना से भीगे हुए भाव होते हैं, साथ साथ विकल्प होते हैं, क्योंकि विकल्पात्मक तो दशा है, अनिवार्य रूप से विकल्पात्मक दशा है। तो दूसरे दूसरे विकल्प जो चलते थे वो विकल्प अभी भेद ज्ञान के होने लगे, लेकिन विकल्प विकल्प है, भावना भावना है, भावना रहित भावना के बिना जो विकल्प होते हैं वो कोरे विकल्प होते हैं, उससे कार्य सिद्धि नहीं होती। प्रकार दो हो गया, वेद ज्ञान के विकल्प से शुरुआत करने वाले का दो प्रकार हुआ, एक भावना समेत और एक भावना रहित। साथ साथ क्या होता है, कोऑर्डिनेशन कराते हैं, साथ साथ कैसा परिणाम होता है। बाहर में कहीं भी चैन नहीं पड़े, क्या चैन ना पड़े, क्या मतलब हुआ उसका, उदासीनता। आत्मकल्याण की भावना वाला शुरू से ही उदासीनता में आता है, वैराग्य, उसी को उस भूमिका का वैराग्य कहते हैं। उदासीनता के विरुद्ध अपेक्षा के परिणाम होते हैं, अपेक्षा आकर्षण के कारण से हुआ करती है, अपेक्षा सु करवा उत्पन्न था आकर्षण से, सुख बुद्धि ए आकर्षण छे एटले अपेक्षा वृत्ति उत्पन्न थाय छे, ए आकर्षण अने अपेक्षा वृत्ति आत्मकल्याण में अवरोध छे, बाधक छे। क्यों होता है, सुख का निश्चय है, सुख का निश्चय से सुख की कल्पना चलती है, वो ज्ञानी की नजर से कल्पना है, उनको तो सच्चा सुख लगता है। जैसे किसी को मीठा भाता है, गड़ू भावे, गड़ू खाते वक्त मने सारू लगे, हूँ गड़ू खाऊ छू त्यारे मने सारू लगे। नानीनी नजर में ये कल्पना है, एने खरेखर सारू लगे। इसलिए उनको स्वरूप सुख और सत सुख की अपेक्षा वृत्ति होती ही नहीं। स्वरूप सुख की प्राप्ति में अवरोधक कारण, बाधक कारण पर पदार्थ की अपेक्षा ने सुख बुद्धि है। अहीं आज भले सुख बुद्धि नहीं गई पर उपेक्षा चालू थी जाए। सुख बुद्धि क्यारे तूटे? स्वरूप निश्चय थाय त्यारे, स्वरूप में सुख नो निश्चय थाय छे। स्वरूप निश्चय थाय त्यारे स्वरूप में सुख नो निश्चय पण थाय। त्यारे सुख बुद्धि रहे पण जे आत्मकल्याण नी भावना में आवे छे એને બીજે ક્યાંય બહારમાં ચેન પડે નહીં, આ ઉદાસીનતા શરૂ થઈ જાય છે। પહેલેથી જ ઉદાસીનતા શરૂ થઈ જાય છે, ચિંતના અને વેદનાના પહેલા સ્ટેજથી જ ઉદાસીનતા આવે છે। એકત્વ બુદ્ધિ વખતે પણ ચેન ન પડે, હજી એકત્વ બુદ્ધિ ગઈ નથી પણ ચેન ન પડે ને એમાં। पूर्व में रस आता था, पहले क्या होता था? रस आता था, अभी चैन नहीं पड़ता। परिस्थिति उल्टी हो गई कि नहीं हो गई? हो गई। एकत्व बुद्धि वक्ते पण चैन न पड़े तो पोताने शोधीने पोतानो आश्रय ग्रहण करे जो अध्यार छे। जो बाहर में क्या चैन न पड़े, एकत्व बुद्धि वक्ते पण बाहर में चैन न पड़े तो पोते पोताने शोधीने पोतानो आश्रय ग्रहण करे। ज्यां सुधी अपेक्षा वृत्तिओ रहे त्यां सुधी स्वरूपनो आश्रय ग्रहण करवानो कोई पुरुषार्थ चाली सके नहीं। एम केवल तो पोताने शोधीने एम के छे, आ अंतर खोजनो विषय थयो। स्वरूप निश्चय अंतर खोज बिना नहीं होता। क्या होता है कि जिसको पूर्णता का लक्ष्य होता है उसको पूर्ण होने के लिए शीघ्र अपना आत्मकार्य करने की वृत्ति और अभिप्राय बन जाता है। अब कर्तृत्व से कोई काम नहीं होता है तो सहज अपनी वो दशा कैसा अंतरवलंबन मिले तो हो जाए। वो अंतरवलंबन कैसा है इसकी एक अपूर्व जिज्ञासा उत्पन्न होती है और उस जिज्ञासा के वशात अंतर खोज चलता है और अंतर खोज में जब स्वरूप का निश्चय होता है, अंतर खोज पूर्वक जब निश्चय होता है तब स्वरूप आश्रय होने का और स्वरूप को ग्रहण करने का यथार्थ पुरुषार्थ और कार्य बन सकता है, इसके पहले बन सकता नहीं है। पोताने शोधीने पोतानो आश्रय ग्रहण करे ते न थाय ने एवं कार्य संपन्न न थाय एटले पोतानो आश्रय ने ग्रहण एटले अनुभव न थाय त्यां सुधी श्रुतनु चिंतन करे, देवशास्त्र गुरु मां चित्त लगावे, ए रीते प्रवृत्ति बीजा शुभ भावनी न चाले। शू के श्रुतनु चिंतन करे, देवशास्त्र गुरु मां भक्तिपूर्वक चित्त लगावे। चित्त लगावे एटले शू? एना प्रत्ये भक्ति ना परिणाम चाले। बे वात लीधी, श्रुतनु चिंतन एटले तत्व विचार, पछी शास्त्र लईने पण करे अने शास्त्र विना पण करे, सत्संगमां पण करे अने एकलो होय त्यारे पण करे। हवे श्रुतनु चिंतन तत्व विचार એ કોરું ન થઈ જાય, કેવું? શુષ્ક ન થઈ જાય, શુષ્ક જ્ઞાન ન થાય, એટલા માટે સાથે સાથે વાત લીધી દેવ શાસ્ત્ર ગુરુની, એમાં ભક્તિથી ચિત્ત લાગે એનું। એટલે જ્ઞાન અને ભક્તિ સાથે હોય છે એમ કે છે। ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્ય છે, કે શું છે? શૂન્ય છે। એવા જ્ઞાનની પ્રાપ્તિ કરીને શું કાર્ય થાય કે જેમાં શૂન્ય હોય? કે કાંઈ ન થાય। ખીમજીભાઈને પત્ર લખ્યો છે કૃપાળુ દેવે, 262મો પત્ર છે। ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે, ત્યાં વળી એક વિશેષણ વધારે લગાડ્યું। મિત્ર, ભક્તિમાં શું છે? ભક્તિમાં પણ એક આર્ટિફિશિયાલિટી આવે છે। પદ ગાવા એનું નામ ભક્તિ, ભજન ગાવા એનું નામ ભક્તિ, એમ નહીં। ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે, અને એવા કોરા જ્ઞાનની પ્રાપ્તિ કરીને તમે શું કરશો એમ પ્રશ્ન પૂછો છો, કે તો તમારા માટે કામની ચીજ નહીં રહે। તો આ બધા જ્ઞાનીઓનો અભિપ્રાય એક હોય છે, આ તો કુદરતી આવે છે ને, કે શ્રુતનું ચિંતન કરે અને દેવશાસ્ત્ર ગુરુમાં ચિત્ત લગાવે, તે વિચારે, વિચાર કરે કે હું ચૈતન્ય છું, પછી એ રીતે વિચાર ભાવનાપૂર્વક ચાલે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, પણ તે ભાવનામાં એક સરખું રહી શકતું નથી, કારણ કે તે ભાવના સહજ નથી। એમાં શું છે કે જ્યારે શરૂઆત છે ત્યારે પરિણામમાં ચડ ઉતર ચાલે, ક્યારેક એકધારા પરિણામ ચાલે, ક્યારેક મંદ પડી જાય, ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ચાલુ થાય, ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ચાલુ થાય, આમ થયા કરે। સહજ નથી એટલે વિચાર બીજે બીજે જાય, તત્વના વિચાર ચાલે અને બીજે પણ ઉપયોગ ચાલ્યો જાય છે। શ્રુતના અને દ્રવગુણ પર્યાયના ચિંતનમાં ઊભો રહે, ઊભો રહે એટલે બને એટલો વિશેષ પ્રકારે એમાં સમય જાય, એવી રીતે પોતાની પરિણામની પ્રવૃત્તિ ચાલે। હું જુદો છું, હું જુદો છું એમ એકના એક વિકલ્પમાં વિકલ્પ વાળો ઉપયોગ છે એટલે ટકી શકતો નથી। શું કહે છે? ઉપયોગ સાથે વિકલ્પ છે ને, એકના એક વિષયમાં એ ઉપયોગ અને વિકલ્પ ઉપયોગ ટકી શકતો નથી, વિકલ્પ વાળો ઉપયોગ છે એટલે। નિર્વિકલ્પ ઉપયોગ તો સાદી અનંતકાળ ટકે છે આત્મામાં। શરૂઆતમાં શક્તિ ઓછી છે, પરિણમન નબળું છે, એટલે પોતે એક જ પ્રકારના એક જ વિષયમાં ઉપયોગ ટકાવી શકતો નથી, ચાલતો નથી, ઉપયોગ બીજે બીજે ચાલ્યો જાય છે। પણ ભાવનામાં એમ રાખે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, અને વારે વારે અભ્યાસ પણ કર્યા કરે, ભાવના સ્વરૂપની રાખે, ભલે વિકલ્પ બીજે જાય તો પણ ભાવના તો સ્વરૂપની રાખે, ઉપયોગ બીજે જાય તો પણ ભાવના સ્વરૂપની રાખે. ઉપયોગ એકમાં ટકી શકતો નથી, તેમજ એકને એક વિકલ્પવાળું ચિંતન લુખું થઈ જાય છે, માટે શ્રુતના ચિંતનના વિચારમાં રોકાય છે. શું થાય છે કે રટણ થઈ જાય ત્યારે લુખું થઈ જાય, એકનો એક વિકલ્પ ચાલ્યા કરે અને એનું રટણ થઈ જાય તો લુખું થઈ જાય. એટલે જુદી જુદી રીતે શ્રુતના બીજા પડખાઓમાં પણ, શ્રુત જ્ઞાનના તત્વજ્ઞાનના બીજા પડખાઓમાં પણ ઉપયોગને ફેરવે છે. અનેક પડખાથી શ્રુતનું ચિંતન ચાલે, તત્વનું ચિંતન ચાલે. માટે શ્રુતના ચિંતનમાં એટલે અનેક પડખામાં વિચારમાં રોકાય છે, છતાં કરવાનું તો એક જ છે કે ભેદજ્ઞાન કરીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. સરવાળે જે કરવાનું છે એ તો એક જ છે કે ભેદજ્ઞાન કરીને, એટલે જુદો પડીને, એટલે એકત્વ બુદ્ધિ તોડીને ચૈતન્યને ગ્રહણ કરવાનું, એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો, પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે. જો ક્યાં સુધી લીધું, વિકલ્પમાં એમ ચાલે છે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું. એનાથી પણ જો ભેદજ્ઞાન ન થાય તો વિકલ્પની એકત્વ બુદ્ધિ છે એ વધારે મજબૂત થઈ જાય. ક્યા બાત કહેતે હૈ, ક્યા ફરક હૈ? યથાર્થતા મેં તો ચૈતન્ય કા વિકલ્પ ચલતા હૈ, વો વિકલ્પ સે મેં ભિન્ન હું, ઉસ પ્રકાર સે વો અપને સ્વરૂપ કો ગ્રહણ કરને કા પ્રયત્ન કરેગા. ઓર જિસકો યથાર્થ નહીં હૈ વો વિકલ્પ કરતા જાયેગા, વિકલ્પ કરતા જાયેગા. और कभी कभी उसमें विकल्प में भी मानसिक शांति मंद कषाय के कारण से, कषाय की अधिक मंदता होने के कारण से हो जाएगी, तो उनको लगेगा कि मुझे कुछ अनुभव हुआ, आत्मशांति का अनुभव हो गया. ऐसे नहीं चलता. जिस विकल्प स्वरूप का चैतन्य का विकल्प है उसमें भी आकुलता थी, उससे भी भिन्न होकर के अनुभव होता है, तब पता चलता है कि विकल्प से भी भिन्न मैं हूं, ऐसा स्पष्ट अनुभव होता है. एम फरक क्या पड़े से? हाँ, जेने સ્વરૂપ નિશ્ચય થયો, એ સ્વરૂપ કેવું છે કે નિર્વિકલ્પ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? નિર્વિકલ્પ સ્વરૂપ છે. નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થવાથી નિર્વિકલ્પ સ્વરૂપનો મહિમા આવ્યો. નિર્વિકલ્પ સ્વરૂપના મહિમાવાળાને ચાલતા વિકલ્પ ઉપર પણ, વિકલ્પ સહિત હજી દશા છે પુરુષાર્થની, પણ એને વિકલ્પનો નિષેધ છે. એ વિકલ્પને સાથે લેતો નથી, પણ વિકલ્પને દૂર કરવાનો પુરુષાર્થમાં લાગેલો છે. આમ ફેર પડે છે. જેને સ્વરૂપની ઓળખાણ નથી, નિર્વિકલ્પ સ્વરૂપની ઓળખાણ નથી, એ સ્વરૂપના વિકલ્પો કરે જાય છે, વિકલ્પમાં ને વિકલ્પમાં આગળ વધતો જાય છે. ક્યારેક કશાયની અધિક મંદતા થાય ને માનસિક શાંતિ થાય ત્યારે એને એમ થાય કે મને આત્માનો શાંતિનો આનંદનો અનુભવ થઈ ગયો. આ ભ્રાંતિ થઈ અને આ નવી ભ્રાંતિ થઈ. કેવી થઈ? પેલા આવી ભ્રાંતિ નહોતી થતી, શરીર તે હું એવી ભ્રાંતિ થતી હતી. ખાવા પીવામાં ગળપણ ભાવે છે તો મને મજા આવે છે એવી ભ્રાંતિ થતી હતી, પણ એમાં તીવ્ર કષાય હતો એટલે એમાંથી નીકળવાનો ચાન્સ હતો. પણ જેને મંદ કષાયમાં આત્મશાંતિનો નિશ્ચય થઈ ગયો ભ્રાંતિથી, એને કાઢવો મુશ્કેલ પડે, એને નીકળવું મુશ્કેલ પડે. કેમ? મારું તો પાક્કું જ છે, મને મારો અનુભવ તો બરાબર જ છે, એને એમ લાગે, એમ મને અનુભવાય છે ને, કહું છું એમ કે શું એને છોડાવી ન શકાય. હે, એ વિકલ્પને જ આત્મા માનીને વિકલ્પમાં આત્માનો અનુભવ કરે છે. ત્યારે રાજમલજીએ કહ્યું કે એ જૂઠ છે એવો અનુભવ થાય ત્યારે સમ્યક્ત્વ છે. સ્વરૂપના વિકલ્પ છે એ પણ જૂઠ છે એવો અનુભવ થાય ત્યારે સમ્યક્ત્વ છે. આમ લીધું છે. એટલે એક પ્રશ્ન આપણે ઉઠાવીએ કે માનસિક શાંતિ અને આત્મશાંતિને ડિફરન્શિએટ કેવી રીતે કરવી, એનો ડિફરન્સ તફાવત છે કેવી રીતે સમજવો. કેમ કે ઘણા ધ્યાનમાં બેસીને એમમાં કહે છે મને શાંતિ અનુભવ થાય છે, તો કે વિકલ્પ ચાલતો હતો, વિકલ્પ ચાલતો હતો, પછી શાંતિનો અનુભવ થયો ત્યારે વિકલ્પથી ભિન્ન શાંતિ છે એવો અનુભવ થયો, કે એવું કાંઈ ન થયું ને સીધો શાંતિનો જ અનુભવ થયો. જેને ભેદ જ્ઞાનનો પ્રયોગ નથી ચાલતો એને વિકલ્પથી ભિન્નતાનો પ્રયોગ નથી ચાલતો. ગુરુદેવશ્રીએ પરમાગમ સારમાં તો બહુ દૂરથી વાત લીધી છે એક જગ્યાએ, છે ને પરમાગમ સાર. ત્રણસો ને સાત નંબરનું વચનામૃત છે પરમાગમ સારમાં. જ્ઞાન ને રાગ, જ્ઞાન ને વિકલ્પ, રાગ એટલે વિકલ્પ, એ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. શું છે રાગ? છે એ આત્માનો તિરસ્કાર કરનારો પરિણામ છે. શું છે રાગ? છે એ આકુલતારૂપ સ્વરૂપ છે, દુઃખરૂપ છે, અને આત્મા જે શાંત અને સુખરૂપ છે એનો તિરસ્કાર કરે છે. હવે જ્યારે જ્ઞાન પોતાનો અનુભવ કરવા માટે જાગ્યું ત્યારે એ જ્ઞાન રાગ પ્રત્યે તીવ્ર એને અનાદર ભાવ જાગે છે, તિરસ્કાર આવે છે એને. આ રાગ છે એ મલિન છે, આ મલિનતા મારે ન જોઈએ, આવી મલિનતા મારે ન જોઈએ, એમ અનાદર ભાવ જાગે છે. શું? તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. તપાસી લે એમ કે છે, જો તને ભેદ જ્ઞાન થતું હોય તો વિકલ્પાત્મક દશામાં ભેદ જ્ઞાન ચાલે છે, તો તું તપાસી લે કે તને તારા જ્ઞાનમાં રાગ પ્રત્યે અનાદર ભાવ જાગ્યો. કેવો? તીવ્ર અનાદર ભાવ જાગ્યો તો છૂટો પડે, નહીતર ભિન્ન ન પડી શકે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં હું બળું છું. શું થાય છે? હું બળું છું, દાઝું છું. આ વિકલ્પથી દાઝે तत्व विकल्प थी खसे भूल थी सड़क तो कोलसो होना ऊपर हाथ वियो जाए रसोई करता हो सगड़ी थी पहला रसोई करता ने बाजू में सगड़ी राखी हो रोटली शेकवा माटे तावड़ी न मूकी हो जरा एम अचिंतो हाथ एना ऊपर वियो जाए વિચાર કરે એ વખતે લઉં કે ન લઉં અત્યારે લઉં કે પછી લઉં લેવાય કે ન લેવાય કાંઈ વિચાર અને વિકલ્પ ચાલે ખરા એ તો દાયજો ફળાક કરતો હાથ ઉપડી જાય ઉપડે કે ન ઉપડે આવી રીતે જ્ઞાન તૈયાર થાય આવી રીતે જ્ઞાન તૈયાર થાય ત્યારે હું બળું છું હું એમાં બળું છું રાગની બળતરા અનુભવ ગોચર થાય રાગની બળતરા અનુભવ ગોચર થયા વિના રાગથી મુકાવવું મુશ્કેલ છે એમ કે છે એકત્વ બુદ્ધિ એમને બુદ્ધિ પસાર થઈને જ્ઞાની થાય છે એની વાત કરે છે જે ચીજ જ્ઞાનીઓના અંતર પરિણમનમાં હતી એટલે કે જ્ઞાનીઓના હૃદયમાં હતી અને ખુલ્લી ચાર રસ્તાના ચોકમાં ખુલ્લી બોર્ડમાં મૂકી દીધી બોર્ડ લગાવી દીધો ગમે હાલતો જાય ને વાંચતો જાય નહીં તો જ્ઞાનીના હૃદય સુધી પહોંચવું પડે એવી વાત ખુલ્લી કરી કે તેમાં હું બળું છું તેમ દુઃખ દુઃખને દુઃખ છે એકલું એમાં દુઃખ દુઃખને દુઃખ છે ત્રણ વખત લીધું છે એટલે એકાંતે રાગમાં દુઃખ છે શું એમ નાસ્તિનો એકાંત આવે ત્યારે અસ્થિનો એકાંત આવે નિજપદની પ્રાપ્તિનો નાસ્તિમાં દુઃખ દુઃખને દુઃખ છે બળું છું ઝેર છે શબ્દ કેટલા લીધા બળતરા લીધી દુઃખ લીધું અને ઝેર ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો કયો વિકલ્પ છે આત્માનો વિકલ્પ છે વેપાર ધંધાનો નથી ખાવા પીવાનો નથી મોજ શોખનો નથી વિષય કસાઈનો નથી સ્વરૂપના વિકલ્પમાં બળું છું દુઃખ દુઃખને દુઃખ છે ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટ થાય આમ ભેદ જ્ઞાનનું સ્વરૂપ છે એવું ભેદ જ્ઞાન ચાલ્યા વિના સ્વાનુભૂતિ ભેદ વિજ્ઞાન મૂલામ બે સ્વાનુભૂતિનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી સ્વાનુભૂતિ ઉત્પન્ન થતી નથી અને જ્યાં સુધી સ્વાનુભૂતિ ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી ભવ ભ્રમણનો અંત આવતો નથી પરિભ્રમણ મળતું નથી ભવ ભવાંતર જીવને કરવા જ પડે એવી એક પરિસ્થિતિ અનાદિની છે એ ચાલુ ને ચાલુ રહી જાય છે એને મટાડવાની વાત છે જન્મ મરણના ફેરા કેમ મટે એની વાત છે શું કહે છે કે છતાં કરવાનું તો એક જ છે કે ભેદ જ્ઞાન કરીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે જ્ઞાન સ્વભાવ નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવ વિકલ્પથી જુદો છે ક્યાંથી સમજાય કે જ્ઞાનમાં નિર્વિકલ્પ જ્ઞાન વેદન વર્તી રહ્યું છે ત્યાંથી સમજાય ક્યાંથી સમજાય? જ્ઞાનમાં જે જ્ઞાન વેદન વર્તી રહ્યું છે અબાલ ગોપાળ બધાને, ત્યાંથી મારો સ્વભાવ આવો નિર્વિકલ્પ છે એમ સમજાય. નિર્વિકલ્પ એટલે કેવો? કે આવો, આવો એટલે કેવો? કે જ્ઞાન વેદન ચાલે છે એવો. એના માટે કોઈ વચન નથી. પછી વેદન કેવું નિર્વિકલ્પ છે? કે વેદાય છે એવું. એવો વિકલ્પથી વિરુદ્ધ, વિકલ્પથી જુદો એટલે વિકલ્પથી વિરુદ્ધ મારો સ્વભાવ છે, મારો જ્ઞાન સ્વભાવ છે એમ પોતાના સ્વભાવને ઓળખીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. વિકલ્પ સાથે અનાદિથી જ્ઞાન રહ્યું, છતાં પણ વિકલ્પ રૂપ થયું નહીં. થયું કે નથી થયું? થાય છે, વિકલ્પ મરી જાય છે, વિકલ્પનો નાશ થાય છે, જ્ઞાન રહી જાય છે. વિકલ્પનો નાશ થાય છે, જ્ઞાન રહી જાય છે. એ વાત પ્રત્યક્ષ છે, સમજાવવી પડે એવી નથી. વિકલ્પ જુદું છે અને જ્ઞાન જુદા છે, વિકલ્પ જુદું છે અને જ્ઞાન જુદું છે. જો વિકલ્પનો નાશ અને જ્ઞાન, વિકલ્પ ને જ્ઞાન એક થયા હોય તો વિકલ્પનો નાશ થતાં જ્ઞાનનો નાશ થઈ જાય, પણ એમ બનતું નથી. એ ન્યાયથી ને યુક્તિથી એ વાત સમજવાની રહી. પછી પોતાના અનુભવને તપાસીને અનુભવથી સમજવું જોઈએ. એ 359 અહીંયા પૂરો થાય છે. 360 પ્રશ્ન અને 361 પ્રશ્ન, 362 એ બધું પૂરા થઈ ગયા છે. 363મો પ્રશ્ન છે. હવે 3 થઈ ગયા છે આપણે, આ વચ્ચે રહી ગયો તો આપણે 12 ગયા. પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્ન કોઈ બેન ફ્રીને પૂછ્યો છે કે આપે તો નાની ઉંમરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું અને અમને ગુરુનો આટલો ઉપદેશ સાંભળવા છતાં હજી અંદરમાં કાંઈ કાર્ય થતું નથી, તો શું અમારી રૂચિમાં ખામી છે? આમ પ્રશ્ન કર્યો. એ બેનશ્રી કહેતા હતા કે અમને જ્યારે ગુરુદેવ મળ્યા ત્યારે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. ગુરુદેવ મળ્યા ત્યારે તો સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. 88ની સાલમાં લગભગ મળ્યા, 88ની પણ 87ની સાલમાં, 87, 88, 89માં પોતાને સમ્યક દર્શન. ગુરુદેવશ્રીએ પરિવર્તન કર્યું 1991ની સાલમાં. એમના સમ્યક દર્શન પછી 2 વર્ષે સંપ્રદાયવાળાને ન બેસે. હા, ગુરુદેવ બી સ્થાનકવાસીમાં આવી, બેનશ્રી બી સ્થાનકવાસીમાં આવી, માં સાથમાં છે ને, મિલતે જુલતે પરિણામ થે તો ઉદય બી મિલતા જુલતા એ હોય. સંપ્રદાયવાળાને ન બેસે. ગુરુદેવે 91માં પરિવર્તન કર્યું ને, ગુરુદેવને સમ્યક દર્શન તો બહુ વહેલું થયું છે, તો એક તો સંપ્રદાયમાંથી થાય કે કેમ, આ સવાલ ઊભો થાય. પણ એમને તો થયું નહીં, એમના નિમિત્તે બીજાને પણ થયો. મૂળ દિગંબરોમાં એ સ્વીકારી ન શકે, થાય જ નહીં ને. દિગંબર થાય પછી જ થાય, એ પહેલા થાય જ નહીં. તો કેવું નથી, જૂનો અભિપ્રાય તૂટી ગયો હોય પછી વાંધો નથી. 12માં ભલે ફેરફાર ન થયો હોય પણ એ મતનો આગ્રહ છૂટી ગયો હોય છે, એ સંપ્રદાયનો આગ્રહ અંદરથી છૂટી ગયો હોય છે. 12માં નથી છૂટ્યો હોતો, અંદરમાં છૂટી ગયું હોય એમ કહેશે. હા, એમાં શું છે, સ્થૂળપણે એ લોકો એવું ગણે છે કે હજી 12મા સંપ્રદાય ન બદલ્યો હોય ત્યાં સુધી શ્રદ્ધાનો દોષ ઊભો છે એમ એ લોકો માને છે, કે ત્યાં સુધી શ્રદ્ધા ન પલટાઈ શકે, બુદ્ધિપૂર્વકનો આ ફેરફાર છે થઈ જ જવો જોઈએ એમ આગ્રહ રાખે છે. વસ્તુસ્થિતિ એમ નથી, વસ્તુસ્થિતિ એમ નથી, આગ્રહ છૂટી ગયો હોય છે, મતાગ્રહ છૂટી ગયો હોય છે. એ પોતે કહેતા હતા કે મતનો આગ્રહ છૂટી ગયો હોય છે, ભલે એમાં 12મા રહેવાનું હોય પણ અંદરમાં આગ્રહ મટી ગયો હોય છે. એ કહેતા બેન સર કે અમને જ્યારે મળ્યા ગુરુદેવ ત્યારે સ્થાનકવાસી સંપ્રદાયમાં જે પ્રવચનો એમના ચાલતા એ સાંભળવા જતા હતા, ચોમાસું હોય ત્યાં રોકાઈ જાય, બાકી તો ગુરુદેવ ક્યાંય એક સ્થાનમાં રહેતા નહીં એટલે કાંઈ માય માય ફરી શકાય નહીં, અને બધી વ્યવસ્થા પણ હોય નહીં, એવી રીતે રહેવા જમવાની વ્યવસ્થા પણ હોય નહીં. ચોમાસામાં એ વ્યવસ્થા હોય, ચોમાસું હોય ત્યારે એક ધારી સ્થિરતા કરે. કહેતા હતા અત્યારે જેટલું સ્પષ્ટીકરણ આવે છે એટલું સ્પષ્ટીકરણ અમારા આ વખતમાં નહોતું આવતું, છતાં એમણે વસ્તુ પકડી લીધી, તત્વ પકડી લીધું. પ્રશ્ન કરનાર એમ કરે છે કે ગુરુનો આટલો ઉપદેશ સાંભળવા છતાં શું અત્યારે તો ઘણું મળે છે એમ કે તમને એમ કહેતા હું ઘણું મળે છે અને સ્પષ્ટ મળે છે, અમને એટલું સ્પષ્ટ નહોતું મળતું ને એટલા પ્રમાણમાં નહોતું મળતું, તોય પ્રાપ્ત કરી દીધું. એનો અર્થ શું થયો કે પકડનારને યોગ્યતા ઉપર આધાર છે, નિમિત્ત તો એનું એ જ છે, ઉલટાનું નિમિત્તમાં વધારે સ્પષ્ટીકરણ આવે છે તોય તે નથી મળતું, પ્રાપ્ત થતું નથી. એનું કારણ શું? પોતાની ખામી છે. પ્રશ્નકારે એક પ્રશ્ન કર્યો છે કે અમારામાં શું ખામી છે, રુચિની ખામી છે, બીજું શું ખામી છે કયો તો ખરા, અમને કાંઈ સમજાતું નથી. આપને થોડામાંથી પણ આપે લઈ લીધું, અમને જાજામાંથી મળતું નથી, આનું શું કારણ? એમ કેવું છે આજ્ઞાંકિતપણે કૃપાળુદેવ લખે છે ને, કૃપાળુદેવ બધા ફેંસલા કર્યા છે, મુમુક્ષુની મૂંઝવણ તો બધી દૂર કરી છે. આજ્ઞાંકિતપણે સત્સંગ ઉપાસવામાં ન આવ્યો હોય તો ગમે તેટલું સ્પષ્ટ કહે કે લખે, અધરથી જાય, આ એનો નિયમ છે. વર્તું ચરણાધીન, આજ્ઞાંકિતપણે કા મતલબ યે હોતા હૈ કે અપને યોગ્ય જો ભી બાત આતી હૈ ઓ હમને હમકો ઉઠા લેની ચાહીએ. ક્યા બાત આઈ સમજમાં? જિસકો આત્મકલ્યાણ કરના હૈ વો જબ ઉપદેશ સુનતા હૈ તો ઉસકે નજર મેં વો બાત આ જાતી હૈ કે યે બાત મેરે લિયે આઈ, મેરા અવરોધ, મેરી ક્ષતિ, મેરી અયોગ્યતા ઇસ પ્રકાર કી હૈ, એસા ઉનકો સમજ મેં આતા હૈ ઉપદેશ કે દૌરાન. ઉસકો પકડતા હૈ ઓર તત્કાલ ઉસકા સુધાર કરતા હૈ, उसको कहते हैं कि आज्ञांकितपणे सत्संग की उपासना आराधना. सत्संग में सुन लेना वो कोई सत्संग है ऐसी बात नहीं है. क्या सत्संग में सुन लेना इसलिए सत्संग हो गया वो कोई बात नहीं है. सत्संग नो आश्रय करवो, सत्संग ने आराधवो, सत्संग ने उपासवो, एम कृपाळुदेव जुदा जुदा शब्दों वापरे.
आप रक्षा करें है
तो એનો અર્થ શું છે કે જેવી પોતાના પ્રયોજનની વાત આવી શું મને આજ્ઞા કરે છે શું ફીલ કરે છે કે મને આજ્ઞા કરે છે આ શ્રી ગુરુ મને આજ્ઞા કરે છે આ આજ્ઞા મારે અવધારણ કરવી જોઈએ આજ્ઞા અવધારણ કરવું એ જ એમના પ્રત્યેનું મારું સમર્પણ છે બાકી બીજું સમર્પણ ગૌણ છે એ તો અન્ય મતમાં કરે છે તન મન ધનથી લોકો સેવે છે કે નહીં આબુની શિબિરમાં અમે ગયા હતા આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી છે એનું કેન્દ્ર સ્થાન આબુ છે મેઇન ઓફિસ બહુ મોટું કોમ્પ્લેક્સ છે ઘણી જગ્યા લીધી છે એક માણસ બગીચાનું કામ કરતો હતો ત્યાં લોકો સમર્પિત એવા છે કે 50-60 માણસો બારે મહિના ત્યાં સેવા કરવા આવી જાય એટલું મીઠી જગ્યા છે એટલી સાફ સફાઈનું બધું સાફ સુથરું બહુ સરસ બધું કામ બધું એટલું ડેટ એક નોકર નથી અમારે ત્યાં એટલી મોટી જગ્યા છે આટલું બધું કામ હોય છે અમારે ત્યાં એક નોકર નથી કે પેઇડ સર્વન્ટ નથી કે બધા સમર્પિત લોકો આવીને સેવા કરવા આવે છે અત્યારે એમ કીધું કે અત્યારે 60-62 જણા છે સેવા કરવામાં એમાં એક માણસ ત્યાં બગીચાનું કામ કરતો હતો તો કે અત્યારે સ્વાધ્યાયનો વખત થયો તો તમે પછી તો કે ના મારે તો આ બગીચાનું કામ કરવાની મને સેવા આપી છે એટલે આજ મારો સ્વાધ્યાય છે કેટલા વર્ષથી કરો તો કે 15 વર્ષથી અહીંનો બગીચો હું સંભાળું છું એ જ મારી આરાધના છે એ જ મારી સાધના છે એ જ મારી સેવા છે એ જ મારું સમર્પણ છે એ જ મારું જીવન છે હવે યા તો શું છે સ્પષ્ટ એને આજ્ઞા કર્યા અહીંયા એવી રીતે કોઈને ખોટી રીતે રોકતા નથી જ્ઞાની કે તમારી પગચંપી કર્યા કર કે તું મારા ઘરનું કામ કર્યા કર હ કે તું મારી સેવા કર્યા કર એ વાત નથી અહીંયા એમ કહે છે શું એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમર્પણ બહુ સારું છે અત્યારે અને એટલે એ બંને સંપ્રદાયનું ડેવલપમેન્ટ છે એનું કારણ પણ એ છે કે લોકો સમર્પિત છે ત્યાં ડેડિકેશન જેને કહેવાય એ ચીજ ત્યાં છે શું એટલે અહીંયા તો એમ કહે છે કે તને તારે લાયક જે ઉપદેશ છે એનું અવધારણ કરી લે તને એને તું અંગીકાર કરી લે એને તું અંગીકરણ કરી લે એનું નામ આજ્ઞાંકિતપણે સત્સંગની ઉપાસના છે એવી ઉપાસના કરી હોય એને જ્ઞાની પરમાર્થની વાત ગમે તેટલી સ્પષ્ટ કહે કે લખીને આપે તો પણ તેને તે વાત સમજાતી નથી એમ કે છે કેમ કે એનામાં આજ્ઞાને ઉઠાવવાની વૃત્તિ નથી આજ્ઞાને ઉઠાવવાની વૃત્તિ નથી અને પોતાના કલ્યાણ માટે જો પોતાનું ડેડિકેશન ન હોય તો કેવી રીતે આત્મકલ્યાણ થાય આપણે તો બંને સંપ્રદાયનો દ્રષ્ટાંતમાં એનો ગુણ ઉઠાવવાનો છે કે આ એક ગુણ છે એમ કેવું છે સમર્પિત થવું એ એક ગુણ છે એ ગુણ વિના જ્ઞાન ચડે નહીં કોઈ દિવસ એ વિના જ્ઞાન ચડે નહીં કોઈ દિવસ બને જ નહીં એમ કેવું એટલે આ તો બેન્સનું જ્ઞાન કેમ ચડ્યું આ પ્રશ્ન તો એ વિઠો છે વ્યક્તિગત પ્રશ્ન કર્યો છે ને કે બેનશ્રીને જ્ઞાન તો ચડ્યું કે હા ચડ્યું તો કે કેમ કે આજ્ઞાકારિતામાં હતા એ
જે વસ્તુ એને પોતામાં લાગે એ તરત જ ચોંટ લાગે, ચોંટે ચોંટે ને પ્રયત્ન ચાલુ કરે, ચોંટે ને પ્રયત્ન ચાલુ કરે. ઘરબાર છોડ્યા પછી બીજું કામ શું છે? આવ્યા તો એમના પિતાશ્રીને ત્યાં આવી ગયા હતા, પણ એમને ઘરબાર છોડ્યું એટલે સાસરો છોડ્યું ને ત્યાં કરાચી છોડ્યું, શું એક જ કામ માટે આવી ગયા, હવે બીજું કોઈ કામ નહીં. 3 વર્ષમાં નિવેડો આવી ગયો. સમાધાન કરવું, સમાધાન આપે છે. પુરુષાર્થ કરવો તે પોતાના હાથમાં છે, પહેલી વાત છે, સ્વાધીન છે. આત્મ પુરુષાર્થ અથવા આત્મકાર્ય સંયોગોને આધીન નથી. લોક બાના કરતે હૈ ક્યા કરે, અભી અભી એસી ઉપાધિ આ ગઈ હૈ ને, કોઈ એસા પ્રસંગ બન ગયા હૈ ને, કે માથા ઠેકાણે નહીં રહેતા, ઇસલિયે હમ પુરુષાર્થ નહીં કરતે, હમ આત્મકલ્યાણ નહીં કર સકતે. હવે મૂળ તો પ્રતિકૂળતા હોય છે. નાની તો એમ કહે છે કે એ જ તારે કામ કરવાનો મોકો છે ને, તક છે, શું એ તારા માટે સારામાં સારી તક છે, કેમ કે એ વખતે તારે ઉદાસીનતા લાવવી નહીં પડે, સહજ તારો રસ બધેથી ઉડી ગયો હશે, અને એ વખતે જો તું આત્મકાર્યમાં લાગે તો સારામાં સારી તક છે. માથું ઠેકાણે ન હોય તો માથું ઠેકાણે લાવવાનું, આ પ્રસંગ જ આ માથે ઠેકાણે લાવવાનો છે. તો પુરુષાર્થ કરવો તે પોતાના હાથમાં છે, સ્વાધીન છે. આત્મિક પુરુષાર્થ સ્વાધીન હૈ, પરાધીન નહીં હૈ. ચૈતન્યનું રટણ વારંવાર ક્રિયા કરવું, થાકવું નહીં. શું કહે છે? ક્યારે ન થાકે? ભાવના હોય ત્યારે. લુખો થાકી જાય, લુખું રટણ ચાલતું હોય તો થાકી જાય, ભાવનાવાળો ન થાકે. ભાવનાવાળો વારંવાર પોતાના સ્વરૂપનું રટણ ક્રિયા કરે છે, અને તેમાં ને તેમાં ઉભો રહે તો અંદરમાં પ્રવેશ થવાનો અવકાશ છે. આ બધી પોતાના અનુભવથી એમણે વાત કરી છે. વ્યક્તિગત પ્રશ્ન કર્યો છે ને, તેમાં ને તેમાં ઉભો રહીએ એટલે બીજે રસ ન લઈએ. ઉભો રહેવો એટલે શું? જીવ ક્યાં ઉભો છે? જ્યાં એને રસ પડે છે ત્યાં ઉભો છે. અમારે તો થોડુંક ચાલે ને પાછું છૂટી જાય, થોડુંક ચાલે ને પાછું છૂટી જાય છે. એનો અર્થ શું? કે ચાલે છે એમાં તને રસ નથી, છૂટીને જ્યાં જાય છો ત્યાં તને રસ છે, ન ચાલે એ રીતે કામ ન થાય. એક લય થી, કેવી એક લય થી કામ થવું જોઈએ. એક લય થી કામ કરે એના માટે શું કહે છે ખબર છે? આને લે લાગી છે. શું કહે? આને લે લાગી છે એમ કે છે. આપણી અપભ્રંશ ભાષા છે ગુજરાતી. લે એટલે લય, આને હવે એક લય એટલે લગ્ની ઉપડી છે. એક લય થી એની પાછળ કામ કરવા માંડ્યો છે. અને જે કાર્યની સિદ્ધિ જન્મ મરણના ફેરા ટળે એવી મોટી હોય એની લય શું કરવા ન લાગે? એની લય શું કરવા ન લાગે? ગુરુદેવ પરમાગમ સારમાં કહે છે, મને યાદ નથી વચનામૃતમાં, આની આના માટે તો ગાંડા થવું જોઈએ એમ લખ્યું છે. શું લખ્યું છે? આના માટે તો ગાંડા થવું જોઈએ. જેમ કોઈ ગાંડો માણસ હોય એને બીજું ભાન ન રહે, એમ લૌકિક વ્યવહારનું ભાન ન રહે. લોકો એમ કે આ ગાંડો થઈ ગયો છે, અને પાછળ કંઈક આ ગાંડો થઈ ગયો છે એમ લોકો કહેવા માંડે ત્યારે હવે બરાબર છે, હવે વાંધો નથી. એ સમજે છે કે જો આવું ગાંડ પણ આવ્યું તો હવે મારે ડાયુ થવું નથી. મીરાબાઈ તો ગાયું છે, ઘેલા રે થયા અમે તો ઘેલા થયા છે, અને હવે અમારે ડાયા થવું નથી. એ શ્રી કૃષ્ણ ભક્ત હતા, એ ભક્તિમાં એ ગાંડા હતા, પાગલ હતા. એમના કુટુંબીઓ તો રાજરાણી હતા, એના કુટુંબીઓ એના બધા એમ કહેતા પાગલ થઈ ગઈ છે, પાગલ. તો કે વાત તો સાચી છે, હું તો પાગલ જ છું કે મારે એ પાગલપણું જોઈએ છે. શું મારે હવે ડાયા થવું નથી? તમે બધા ડાયા હોય તો ભલે રહ્યા તમારા ઘરે, મારે એવું ડાપણ જોતું નથી. એવા ડાયાનું ડાપણ મારે જોતું નથી. એવો ગાંડો થઈને એની પાછળ લાગે ત્યારે જન્મ મરણના ફેરા ટળે છે, એમને એમ ટળતો નથી. એમ એટલે લોકોમાં શું છે, આબરૂ ઓછી થાય, બીજું શું થાય? આબરૂ લોકોમાં આબરૂ ઓછું થાય એનો અર્થ શું કે પરિગ્રહ છૂટ્યો, આબરૂનો પરિગ્રહ છૂટ્યો. છોડવો હેલો નથી, પણ આ તો સહેજે છૂટે છે. શું એટલે એ જીવને લોકોના આબરૂની અપેક્ષા નથી. અને ત્રણ લોકના નાથ જેને તિલક કરે એને બીજાના સર્ટિફિકેટની જરૂર હોય એ વાતને સમજ્યો નથી. થાકવું નહીં અને તેમાં ને તેમાં ઊભો રહે, એટલે એમાં ને એમાં એને રસ થયો ચાલે. શું છે? પોતાના સ્વરૂપના સ્વરૂપ પ્રત્યે ભાવો, સ્વરૂપ રસની ભાવનાથી ચાલે. તો જો એમ ચાલે તો અંદરમાં પ્રવેશ થવાનો અવકાશ છે. સમ્યક દર્શન એટલે પ્રત્યક્ષ આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી થાકવાનું હોઈ શકે નહીં. ત્યાં સુધી જીવ જંપ વાળીને બેસે નહીં, અજંપો રે, એને જંપ વળે એને એમ કહેવું છે. એવી દશાવાળાને આત્મ સાક્ષાત્કાર થઈ અને જન્મ મરણ ટળે છે. બીજી રીતે કોઈ બીજી રીતેની છે અને આ સિવાય કોઈ બીજી રીતેની છે નહીં એમ કહેવું છે. કેવી રીતે પોતે કામ કર્યું છે એનું એમણે એક પેરેગ્રાફમાં વર્ણન કર્યું છે સંક્ષિપ્તમાં. આપણે એના ઊંડાણમાં જેટલું જવાય એટલું જવાનો સ્વાધ્યાયમાં પ્રયાસ કરશું. બાકીનો વિષય કાલ ઉપર રાખ્યો. પર સાથેની ડેશ કરીને શરીર અને રાગ સાથેની એકત્વ બુદ્ધિ ને લીધે સ્વરૂપ અનુભવનો અભાવ છે. તેથી
તે એકત્વ બુદ્ધિ તોડવા માટે વેદ જ્ઞાનનો એક ધારો પ્રવાહ, એક ધારો પ્રયોગ થાય તે જરૂરી છે. આત્મશાંતિની જેને જરૂર લાગી હોય અને લગ્ન ઉપડે તો એક ધારો વેદજ્ઞાનનો પુરુષાર્થ ચાલે, અને આત્મસ્વરૂપનું ગ્રહણ થઈ શકે. સ્વરૂપને ગ્રહણ કરવું તે વિકલ્પ દ્વારા શક્ય નથી, પરંતુ સ્વરૂપ સંબંધિત વિકલ્પથી પણ ભિન્ન પડીને સ્વરૂપને ગ્રહણ કરવાનો પુરુષાર્થ થવો ઘટે ભિન્ન પડીને સ્વરૂપને ગ્રહણ કરવાનો પુરુષાર્થ થવો ઘટે.